તારીખ 24/8/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 818-821 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 400
આ તબક્કે કરી શકાય. વિચારવાનું નિર્વીર્યપણું જોઈને ઘણો ખેદ થાય છે માર્ગ થી ચ્યુત થયા વિના માર્ગ ને સાધતા રહ્યા છે એવા મહાપુરુષોના ચારિત્ર નું અવલંબન ગ્રહણ કરીને અને સંતોના વચનોનું અવલંબન ગ્રહણ કરીને મહાપુરુષો અને સંતોના વચનોનું અવલંબન ગ્રહણ કરીને એનો આધાર લઈને, કેમ કે આત્માનો આધાર નથી મળતો, તો કોનો આધાર લેવો? તો સત્પુરુષના વચનોનો અવલંબન લઈને, અવલંબન ગ્રહણ કરીને લીધું છે, અવલંબન ગ્રહણ કરીને પોતાના આત્મામાં એની અસર આવે છે, ગ્રહણ કરે છે ત્યારે એ વચનોની અસર આત્માને પહોંચે છે અને આત્માને શૌર્ય ઉપજાવીને પુરુષાર્થ પ્રધાનતા કરીને એ વિષયાદિની સામે અતિ હદ કરીને તેને હટાવે છે, વિષય કસાયના તીવ્ર પરિણામો થાય તેને તીવ્ર પરિણામ વખતે તો હટ કરવી પણ વાંધો નથી, મંદતામાં હટ કરવાનો વિષય છે. મંદ પરિણામ ચાલતા હોય ત્યારે મંદતાના પરિણામ માટે હટ કરવાનો પ્રશ્ન નથી, પણ તીવ્રતાના પરિણામ કસાયમાં આવે ત્યારે તો હટ કરીને પણ હટાવે છે. અને જ્યાં સુધી તે હટે નહીં અથવા મટે નહીં, મંદ પડે નહીં ત્યાં સુધી નીચે મને બેસતા નથી, એટલે એ સંબંધીનો પુરુષાર્થ છે એ છોડતા નથી. એમ કહેવાય નીચે મને બેસતા નથી એટલે મન ઊંચું થઈ જાય ને, જે નુકસાન ચાલુ થઈ ગયું હોય એ નુકસાન બંધ ન થાય ત્યાં સુધી એને મનમાં શાંતિ થતી નથી, અશાંતિ થયા કરે.
હા,
એ મહાપત્રોમાં એ વાત આવે છે. એમ હટ કરીને બેસતા નથી, તેમ એકલો છેદ કરીને અટકી રહેતા પણ નથી, અને એકલો પોતે છેદખીન થયા કરે, આખો દિવસ છેદખીન થયા કરે, અરે મારા પરિણામ આવા થાય, મારા પરિણામ આવા થાય, એમ પણ કરીને બેસતા નથી. એ જ વૃત્તિનું, એટલે એવા જ પ્રકારનું, એવી રીતનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. આ આત્માર્થી જીવોની કાર્ય કરવાની રીત કેવી છે એનું વર્ણન કર્યું છે આ શાસ્ત્રમાં. આવો વિષય વિશિષ્ટ કરીને આવે છે, આત્માર્થી જીવોની કાર્ય કરવાની રીત કેવી હોય ભિન્ન ભિન્ન કોટિના આત્માર્થી જીવોને, કેમ કે એક કોટિના બધા એક ક્લાસમાં આવે એવું નથી બનતું, તો કોને ક્યારે કેવી રીતે કઈ રીતે પ્રવર્તવું એનું માર્ગદર્શન બહુ સુંદર રીતે ઉપાડો દેવે આપ્યું છે માર્ગદર્શન. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અંબાલાલભાઈનો કોઈ એવો પત્ર ગયો છે કે જેમાં પોતાના પરિણામનો અત્યંત ખેદ કર્યો, કહે છે કે એકલો ખેદ કરીને અટકી જાય, હું મારા પરિણામનો ખેદ તો કરું છું વ્યવસ્થિત, પછી એનો સંતોષ આવશે, હું મારા પરિણામમાંની નિંદા તો કરું છું, મારો ખેદ તો કરું છું, કેમ નહીં એટલું ખેદ કરીને બેસી રહેવાની વાત નથી. પુરસાદ ઉપાડીને પોતાના કાર્યની દિશામાં આગળ વધવું, અને એ માટે એને મહાપુરુષોના ચરિત્રો અને એમના વચનોને અવલંબન ગ્રહણ કરવું, એવી રીત એવો પ્રકાર આત્માર્થી જીવે લીધો છે, રસ્તો પકડ્યો છે, અને તેથી અંતે જય પાના. અને સ્થળ શું આવ્યું, ખરેખર એમને આત્મલાભ થયો છે, આગળ વધ્યા છે, પાછળ પડવાને બદલે આગળ વધ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. મુખે કરીને એટલે મુખ્ય કરીને, મુખ્યનો કોઈ વખતે અપભ્રંશમાં લખાણમાં એવી રીતે પદ્ધતિ હતી કે આ વાત બધા મુમુક્ષુએ જ્યારે જ્યારે પોતાના પરિણામમાં વિષય કસાયાદી જોર કરી જાય ત્યારે હૃદયમાં સ્થિર કરવા જેવી વાત છે, અને આ રીતે એ પરિણામને ના રસને તોડવાનો તો તે પ્રકાર આત્માર્થીપણે કરવો ઘટે છે, આત્માર્થી થઈને એ કરવું ઘટે છે. આત્માર્થી જીવ કેવી રીતે કામ કરે છે એની એક પડખ લીધી છે. શું સંક્ષેપમાં એ રીતે લઈએ ફરીને, એ સામાન્ય રીતે આત્માર્થી જીવને વિષય કસાયના પરિણામ અથવા આત્મરૂચિના પરિણામ ઘણા પરિણામ થાય ત્યારે પોતાના અપુરુષાર્થને કે વિપરીત પુરુષાર્થને જોઈને ખેદ થાય છે, પોતાની નિંદા કરે છે, એવું બને છે, અને એ બન્યું સહજ છે, એમાં કૃત્રિમતા કરવી પડતી નથી, કેમ કે એની યોગ્યતા જ એમ કામ કરે છે. તો પણ કોઈ આત્માર્થી જીવે એકાંતે એમ પ્રવર્તવું એવું અહીંયા માર્ગદર્શન એમ કેમ એકાંતે એમ કરવા યોગ્ય નથી. સત્પુરુષના વચનો અને એમના ચારિત્રોથી પોતે પુરુષાર્થને પ્રગટ કરવો, અને જ્યાં સુધી વિશેષ લાભ ન થાય ત્યાં સુધી એ કાર્ય પોતે પુરુષાર્થપૂર્વક ચાલુ રાખવું, એ વાત મુખ્યપણે હૃદયમાં એટલે અભિપ્રાયમાં રાખવા જેવી છે. હૃદયનો અર્થ એમાં એ થાય છે, હૃદય એટલે આ હૃદયને અભિપ્રાયમાં એ વસ્તુ મુખ્ય હોવી જોઈએ, આ પ્રકાર હોવો જોઈએ, આ પ્રકાર થવો જોઈએ, પરિણામ વિષયમાં આવો પ્રકાર આત્માર્થી જીવને આમ તો મુક્તપણે મેળવવાનો વિષય છે. પણ તીવ્ર પસાર થાય ત્યારે હટ કરવાની પણ છૂટ છે. મારા આત્મામાં અનંત સામર્થ્ય ભર્યું છે, પછી હું કેમ નાની નાની બાબતમાં હારી જાઉં છું, નાની વાતમાં પણ હું હારી જાઉં છું, એમ કેમ બને? મારું સામર્થ્ય કેમ સંભાળતો નથી? પુરુષાર્થને કેમ છોડી દઉં છું? એ પ્રકારની એની વિચારણા આત્મહિતાર છે. આવે એને આત્માર્થી પણ કહેવામાં આવે છે. આત્મહિતના લક્ષ્ય એ પ્રકારની વિચારણા ચાલે છે. ત્યાં તો પછી નિરર્ગળ પરિણામ છે, આગળિયા વિનાના
નિરર્ગળ
પરિણામ છે. ત્યાં એને પોતાને બહુ મોટું નુકસાન છે એનો વિચાર કરવો જોઈએ. બહુ મોટા નુકસાનના સમાચાર આવે તો માણસને સાંભળતા ને ધ્રાસકો પડે છે કે શું થાય છે, એવું કઈ થવાનું? એમ વાત છે કઈ એમ થાય છે કે પાત્રતા હોય તો એને ધ્રાસકો પીડ્યા વિના એમ થાય. નુકસાન ભાસે અને ભય ન થાય, એટલે ત્યાં તો નુકસાન કેવું ન હોય, એટલે તો સમાચાર એવા કઈ લગભગ ના આવ્યા હોય તો પણ ભય થઈ જાય છે. તો પછી અહીંયા નુકસાન થતું હોય તો એને ભય ન થાય, પછી એનો કોઈ પછી ઉપાય? પછી નિર્ભય થઈને જીવ આત્માનું અહિત કરતો હોય એને પરિભ્રમણ ઘણું લાંબુ છે, એવા એ પરિણામનું ત્યાં આગળ લક્ષણ છે એમ વિચારીને દુઃખી થવા માટે એને તૈયારી રાખવી. બીજું શું થાય? એનું ફળ દુઃખ છે, ઘણું દુઃખ છે, થોડું દુઃખ નથી પણ ઘણું દુઃખ છે. એ માર્ગદર્શન ઉપરનો આ ૧૯ પત્ર આવા પ્રકાર પણ મનુષ્યના પરિણામમાં ચડ ઉતરવાળા પરિણામ થાય છે ત્યારે બને છે, અને એનું માર્ગદર્શન આ રીતે સત્પુરુષના વચનામૃતમાંથી મળી ગયું. આઠમી વીસમો પત્ર છે સૌભાગ્યભાઈના પુત્ર ત્રંબકલાલ ભાઈ પર. જેમ ઓળખાણ થી સહજ ભક્તિ નથી તો ઓગ ભક્તિ કરવાની પણ નીકળે થી નીચેના પરિણામ થઈ જાય છે, એવી નબળી સ્થિતિ છે. મુક્ષુની એવી નબળી સ્થિતિ છે. એટલા માટે આ તો રોગથી નબળા પડેલાને કઈ દવાનો કઈ માત્રામાં ક્યારે કેટલો ડોઝ આપવો એવું માર્ગદર્શન છે. એ પ્રકારનું માર્ગદર્શન ત્રંબકભાઈ નું પત્ર લખે છે કે ત્રંબકલાલ નો લખેલો કાગળ તથા મગનલાલ નો લખેલો કાગળ એક તથા મણિલાલ નો લખેલો કાગળ એક. મણિલાલ અને ત્રંબકભાઈ બંને ભાઈ છે, મગનભાઈ એમ ત્રણ પુત્ર કાગળ મળ્યા છે. સૌભાગ્ય ગયા પછી કંપનીની કોઈ પત્ર વ્યવહાર ચાલુ રાખ્યો. મણિલાલનો લખેલો કાગળ ચિત્તપૂર્વક વાંચવાનું હજુ સુધી બન્યું નથી. કાગળનો કોઈ વિષય એવો હોય તો એમનો ત્યાં ચિત્ત લાગે અથવા મન દઈને વાંચે નહીં. ચિત્ત લાગ્યું નથી એટલે મન દઈને વાંચે નહીં. સંયોગની કોઈ વાત લખે તો સંયોગ દ્રષ્ટિ તો જ્ઞાનીને છોડાવી છે, પણ જ્ઞાનીને સંયોગ દ્રષ્ટિ તો છોડાવ્યું છે. અને એ સંયોગની વાતમાં જ્ઞાની રસ લે નહીં, પેલાને રસ લેતો હોય તો બંધ કરવો છે, રસ છોડાવવો છે. એટલે પોતે મન દઈને વાંચતા પણ નથી, અને પોતે મન દઈને વાંચતા નથી એ હામાને લખે છે. તો અમે એમનો કાગળ મન દઈને વાંચો નથી. એને સમજી જવું જોઈએ કે આ ત્રણ કાગળ એમાં મારો કાગળ મન દઈને કેમ વાંચ્યો નથી, બીજા બે કાગળ કનેની પોંચ લખે છે અને મારો કાગળ તો મન દઈને પણ વાંચ્યો નથી એવું લખે છે. શ્રી ડુંગરની જિજ્ઞાસા આત્મસિદ્ધિ વાંચવા પ્રત્યે છે, માટે તે પુસ્તક તેમને વાંચવાનું બને તેમ કરશો. ડુંગરભાઈની લાઈન થોડી ખરી છે, એમને સમજવું પ્રત્યે બહુ માન થયું છે અને આત્મસિદ્ધિ વાંચવા પ્રત્યે એમની જિજ્ઞાસા વ્યક્ત કરી છે કે એ પુસ્તક એમને વાંચવાનું બને એટલે તમારી પાસે જે છે એમને વાંચવા આપજો એમ કહેવું છે. નકલ કરવાની છૂટ આપી નહોતી. મોક્ષ માર્ગ પ્રકાશ નામે ગ્રંથ શ્રી રેવાશંકર પાસે છે, તે શ્રી ડુંગરને વાંચવા યોગ્ય છે. અનેક મતોની વાત લખું છું, એની અંદર સર્વ ગુજરાત જગતમાં ચાલતા મતોની વાત કરી છે. પીતાંબર આદિ વેદાંત આદિ બૌદ્ધ વગેરેની એટલા માટે એમને એ વાંચવું, કેમ કે એમનું પણ અન્ય મતોનું વાંચન અને કાંઈક કાંઈક એમને સ્વતા થઈ છે ભૂતકાળમાં. એટલે એ હવે એ ગ્રંથ વાંચે તો એમને યોગ્ય છે એમના માટે. તે ગ્રંથ તેમને થોડા દિવસમાં ઘણું કરીને મોકલશે. પોતે પછી રેવાશંકર સાહેબની સૂચના કરી છે કે તમારી પાસેનો આ ગ્રંથ તમે સાયલા ડુંગરભાઈને વાંચવા માટે મોકલી આપશો. હવે થોડા પ્રશ્નો મૂક્યા છે ડુંગરભાઈ માટે. કયા ગુણો અંગમાં આવવાથી માર્ગાનુસારીપણું તથારૂપે કહેવાય, એ પ્રશ્ન એમ કરો. કોઈ ગમે તે ધર્મ મતમાં ગમે તે સંપ્રદાયમાં જે હોય છતાં પણ એ માર્ગાનુસારી હોય શકે છે, આવો એક જ્ઞાનીઓનો અભિમત છે. એના માટે એવું નથી કે જૈન કુળમાં જન્મ હોય તો જ માર્ગાનુસારી હોય ને નહીતર ન હોય, એવું કાંઈ નથી. માર્ગાનુસારી એટલે માર્ગને અનુસરવાની યોગ્યતા જેનામાં વિશેષ પ્રકારે છે એને માર્ગાનુસારી કહેવામાં આવે. મોક્ષ માર્ગમાં આવ્યો નથી પણ મોક્ષ માર્ગમાં આવવા માટેનું અનુસરણ એ પ્રકારના પરિણામની યોગ્યતા એ જીવમાં વિશેષ છે. કોઈ પૂર્વનું કારણ હોય છે, મોટા ભાગે કોઈ પૂર્વધર્મનું કારણ હોય છે અને કોઈ પોતાના અપરાધને લઈને અનિયમતમાં પણ જીવ જન્મે છે. છતાં પણ જ્યાં આત્મ સ્વરૂપની વાત આવે, આધ્યાત્મિક પ્રશ્નની વાત આવે ત્યારે એ જીવના પરિણામમાં કોઈ વિશેષ પ્રકારનું લાગણી પ્રધાન પણ જેને જોઈએ, ભાવાત્મક પણ જોઈએ, ભાવુકતા જેને જોઈએ એ પણ તૈયાર હોય છે. એટલે કે એ વિષયની સૈદ્ધાંતિક સ્પષ્ટ સમજણના અભાવમાં પણ સિદ્ધાંતિક રીતે એને જૈન દર્શનના સિદ્ધાંતોની સ્પષ્ટ સમજણ ન હોય તો પણ એ વિષય એને રૂચે છે, માર્ગ પ્રાપ્તિનો વિષય એને રૂચે છે, ત્યારે એ જીવમાં માર્ગાણુ માર્ગાણી સારીપણાનો ગુણ રહેલો છે એમ કહેવામાં આવે. જિજ્ઞાસુ પણ કહે છે, જિજ્ઞાસા આવે જિજ્ઞાસુ પણ કહે છે, પણ અહીં તો કુદરતી આ પ્રકારના પરિણામ છે. એમાં શું છે કે દરેક મત તો ભગવાનની માનીમાંથી નીકળ્યા છે. આસ્તિક દર્શનો છે એ તો ભુવનેશ્વરની માનીમાંથી નયા ભાગથી નીકળેલા છે, અને એક અન્ય મત છે. મૂળ વાત ઉપર, મૂળ તત્વ ઉપર જેનું વલણ વિશેષ થાય છે, જેની રુચિ વિશેષ જાય છે, એવો કોઈ પૂર્વનો પ્રકાર છે એના પરિણમનની યોગ્યતામાં, એને લઈને જીવને માર્ગાનુસારીપણું પણ હોય છે. તમે દ્રષ્ટાંત લઈએ, નરસિંહ મહેતા લઈએ. નરસિંહ મહેતા શ્રીકૃષ્ણના ભક્ત હતા, સ્વયં ભક્ત હતા, પણ તત્વની વાત એવી જ કરતા હતા જેવી જૈન દર્શનમાં તત્વની વાત કરી. હું કરું હું કરું વિયોગ માનતા સતતનો ભાર માનતા, શું કર્યું જપ જતા થકી, શું કર્યું માળા વિણ્યા થકી, શું કર્યું યાત્રા કર્યા થકી, એમ હું ત્યાં સુધી આત્મા તત્વચિન ન નહીં તા ત્યાં સુધી ત્યાં લગી સાધના સર્વ જૂથે બીજું શકે નહીં નાખવું છે. માળા કરવાથી હું ને તપ કરવાથી હું ને જપ કરવાથી હું ને યાત્રા કરવાથી હું ને ગંગા નાવાથી હું બીજું બીજું ઘણું લીધું છે. આત્મા તત્વ ચિંતન ચિંતન નથી ત્યાં સુધી બધી સાધના ક્યાંથી કાઢ્યું આ એને એના આત્મભાવમાંથી નજીક છે માર્ગની જીવ નજીક છે. ગમે ત્યારે એવા કબીરના પદો છે, અખા ભગતના પદો છે, મીરાના પદો છે, એને માર્ગાનુસારી પણ કહેવામાં આવે છે. એટલે એ પ્રશ્ન પૂછો છો કે માર્ગાનુસારી પણ કોને કહેવાય, એ કઈ પ્રશ્નનો ઉત્તર લખાવવા માટે શ્રી ડુંગરને કહેશો. કહેજો કે જાણવાનો શું છે, શું વિચાર કર્યો છે એનો ઉત્તર લખે. આપણે પ્રશ્ન ઉત્તર બધે થોડું થોડું વિચારી લઈએ, ઉત્તર તો અમને આપ્યો હોય ખરો, અત્યારે કાંઈ એ ઉપલબ્ધ નથી. કયા ગુણો અંગમાં આવવાથી સમ્યક દ્રષ્ટિપણ તથારૂપે કહેવાય, તથારૂપ એટલે યથાર્થપણે કહેવાય, એમ કહેવા માત્ર નહીં સંપ્રદાયની રીતે નહીં, શું ગુણ પ્રગટે ત્યારે શું એ કયા ગુણો અંગમાં આવવાથી, એટલે દ્રષ્ટિ અને લક્ષ આત્મા ઉપર રહે, આત્માનું લક્ષ અને આત્માની દ્રષ્ટિ છૂટે નહીં ત્યારે એને સમ્યક દ્રષ્ટિપણ કહેવાય. અથવા તો જેની દ્રષ્ટિ અનંત શાંતિના પિંડથી જુદી પડે નહીં, છૂટી પડે નહીં, ત્યારે એને સમ્યક દ્રષ્ટિપણું કહેવાય છે. આત્માભિમુખ શ્રદ્ધા થાય, શ્રદ્ધા પૂરેપૂરી આત્માને સ્વીકારી લઈએ ત્યારે એને સમ્યક દ્રષ્ટિપણું કહેવાય છે. અને એના અનેક ગુણો છે, જે સત્પુરુષના ગુણો છે એ બધા ગુણો એમાં લાગુ પડે છે. પછી વાણી સંબંધીના છે, વિચાર સંબંધીના છે, શુદ્ધ પરિણમન સંબંધીના છે, એવા અનેક ગુણો સમ્યક દ્રષ્ટિમાં સંભવે છે. પછી કયા ગુણો અંગમાં આવવાથી શ્રુત કેવળ જ્ઞાન થાય, શ્રુત કેવળ જ્ઞાન એટલે ભાવ શ્રુત જ્ઞાન થાય. કેવળ જ્ઞાન એટલે બોલું કે અમે શ્રુત કેવળ, શ્રુત કેવળ એટલે આત્મામાં શ્રુત, એને શ્રુત કેવળ કહેવામાં કેવળ આત્માનું શ્રુતમાં જ્ઞાન થાય, શ્રુત જ્ઞાનમાં જ્ઞાન થાય, એને શ્રુત કેવળ કહેવામાં આવે છે. ભાવશ્રુત લેવું આત્માના અવલંબન, આ શાસ્ત્ર જ્ઞાનનું શ્રુત જ્ઞાન ન લેવું, દ્રવશ્રુતનું જ્ઞાન તો શ્રુત જ્ઞાન એ ન લેવું. શ્રુત કેવળ એટલે કેવળ આત્માનું જ્ઞાન, એક અખંડ આત્માનું જ્ઞાન તેને જ્ઞાન કહીએ. શું? અખંડ વર્તે જ્ઞાન એને જ્ઞાન કહીએ, આત્માનું જ્ઞાન વર્તે તેને અખંડ કેવળ જ્ઞાન, શ્રુત કેવળ જ્ઞાન કહીએ. હા, એમાં શ્રુત કેવળી લીધા છે, વ્યક્તિ લીધી છે, શ્રુત કેવળી કોને કહેવા, એને આયા એનો ગુણ લીધો છે, એ જ્ઞાન ગુણ કેવો છે. અખંડ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન છે. દેહ કેવળ જ્ઞાનમાં પણ ઉપયોગ છૂટતો નથી, અને નીચે શ્રુત જ્ઞાનમાં ઉપયોગ છૂટે છે પણ પરિણતિ છૂટતી નથી. જ્ઞાનની એને શ્રુત કેવળ જ્ઞાન, શ્રુત જ્ઞાનની પર્યાયને શ્રુત કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. અને કઈ દિશા થવાથી કેવળ જ્ઞાન તથારૂપણે થાય, એટલે આ કેવળ જ્ઞાન જે સર્વદેશીય ઉપયોગ છે એનું સ્વરૂપ પૂછે છે. એટલે નિરવશેષપણે જે જ્ઞાન અંતર્મુખ થાય છે અને સર્વ અવિભાગ પ્રતિ છે, જે પરિપૂર્ણ જ્ઞાનનો વિકાસ જેમાં થઈ ગયો છે, પર અપેક્ષાએ જેમાં લોકાલોકનું પ્રતિબિંબ પડે છે, સ્વ અપેક્ષાએ જે કેવળ આત્માને જ અવલંબીને પરિપૂર્ણ વિકસિત થઈને પરિણમે છે, એવા જ્ઞાનને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. એ પ્રશ્નનો ઉત્તર લખાવવા માટે શ્રી ડુંગરને કહેશો. આઠ દિવસ ખમીને ઉત્તર લખવામાં અડચણ નથી, શું કહેશો? ઉત્તર લખવામાં અઠવાડિયું જાય તો એનો વાંધો નથી, પણ સાંગોપાંગ યથાર્થ અને વિસ્તારથી ઉત્તર લખાવો. એ લખો તો નહીં લખી શકતા, એ વૃદ્ધ અવસ્થા છે, એ જમાનામાં તો શું છે, આંખે ગાંઠ અપાવે તો ઓપરેશન તો પોત જ કરાવે, બાકી વૃદ્ધાવસ્થામાં એમને મૃદ પણ આવ્યું છે તો ઓછું દેખાય જ નહીં, એમને કોઈ વાંચવા લખવાનું બંધ કરી દે. બીજું કંઈ કામ હોય ને નાનું કામ હોય, મોટા ભાગે નિવૃત્ત નિવૃત્ત જીવન હોય, અને આર્થિક સ્થિતિ પણ સામાન્ય કોઈ દિવસમાં ગામડામાં રહેતા હોય તો સામાન્ય અત્યારે બે મહિને ચાર મહિને છ મહિને આંખનું ચેકિંગ કરાવવું, ને પછી ઓપરેશનનો ટાઈમ આવે તો ઓપરેશન કરાવીને બધા પ્રકાર તો હવે બધા થઈ ગયા. વૃદ્ધાવસ્થામાં જ્યાં તો આવે ચલાવવાનું ને એમને માયુસ પ્રૂવ થઈ ગયા. પછી બેનશ્રીને ઘણા વખત પૂછ્યું છે, વાંચન ઘણા વખત છે, વાંચવાનું બંધ કર્યું, ઓપરેશન કરાવવાનું નામ નથી લીધું, એ અમને કોઈ નિર્ણય કરી નથી. સોમગઢ બાર ચલાવવાની જે છૂટી જાય તો ભલા છૂટી જાય, સોમગઢ છોડીને ક્યાંય જવું નથી. ધાર્મિક પ્રસંગે ન જાય પછી બીજા પ્રસંગે પ્રસંગમાં સદવિચારવાને આ પ્રશ્ન હિતકારી છે. મેરી પાછું જેને આત્મહિતનો વિચાર છે એને આ પ્રશ્ન વિચારવા હિતકારી છે, આવા પ્રશ્નોને વિચારવા જોઈએ, એટલા માટે અમે એ પ્રશ્ન પૂછ્યા છે. સર્વ મનુષ્ય ભાઈઓને દેખાડ્યું, ત્યાર પછી લગભગ એક મહિને ત્રંબકભાઈને બીજો પત્ર લખ્યો છે. આ માસ્ટરશીપ પાંચમનો હતો, આ કોઈ એકવીસમી છે, પોસ્ટ સુધી ત્રીજનો, રવિવાર રવિવાર ચોથો પડ્યું છે, ચોથો રવિવાર જન્મ મેં રવિવારે લખેલો છે, આ પણ રવિવારે લખેલો. ત્રંબક લાલે ક્ષમા ઈચ્છી જણાવ્યું છે તે સહજ ભાવથી વ્યવહારિક વાત લખવાનું બન્યું છે તે વિશે આપ ખુદ નિવૃત્ત કરશો. મણિભાઈનો કાગળમાં ચિત્ર નથી લગાવ્યું ને એટલે તો સમજાઈ જાય એવી વાત છે કે વાત કાંઈ કે મને પોતાના સંયોગ આ બાબતની લખી છે. અને આમ તો શું છે કે એમના પિતાશ્રીના મિત્ર હતા, ત્યારે પિતાશ્રીની ગેરહાજરી થાય અને વખત નબળો હોય તો માણસ સહેજે નજે ક્યાં દોડાવે. પિતાશ્રીના જે મિત્રો હોય એને મિત્રો એટલે હિતે છું હોય, એને કાંઈ વાત કરવાનું હોય તો નિવેદન કરે ને, એ સામાન્ય લૌકિક પ્રથા અને મનુષ્ય સ્વભાવ છે. એ રીતે લખાઈ ગયું છે. એમને તો પારમાર્થિક સંબંધ હતો, કોઈ લૌકિક મિત્રતા હતી નહીં. તો સુભાષભાઈને પણ કહેતા કે છોડો, તમે મમતા છોડો, કુટુંબની મમતા છોડો, જે કુટુંબનું થવું હશે એ થશે, તમે આત્માના પુરુષાર્થમાં લાગી જાય. એટલે ખ્યાલ આવી ગયો છે કે ચંબકભાઈ સમાવેશીને જણાવ્યું છે તે સહજ ભાવ છે. એટલે કોઈ માગણી કરવાની ઈચ્છા છે નહીં કે તમે કોઈ અમને મદદ કરો કે તમે કોઈ પ્રવૃત્તિ કરો એવી ઈચ્છા છે નહીં, પણ સહેજે સહેજે વ્યવહારિક વાત લખવાનું બન્યું છે તે વિશે આપ ખેદ નિવૃત્ત કરશો. એ વિષયનો ખેદ આપને રાખતા કે અમે કેમ આવું લખ્યું, સહેજે લખાઈ ગયું છે. એટલે એ વાતને આપ ગંભીર નહીં લેખતા. તો એમને ઉત્તર લેતો છે કે અત્રે કે ખેદ નથી, એવો ખેદ અમને નથી. અત્રે કે ખેદ નથી, પણ તમારી દ્રષ્ટિમાં તે વાત રહેશે એટલે કે વ્યવહારિક વૃત્તિ રહેશે. અમારા સંબંધમાં તમારી વ્યવહારિક વૃત્તિ રહેશે ત્યાં સુધી આત્મહિતને બળવાન પ્રતિબંધ છે એમ જાણ હો. જ્યાં સુધી એ પ્રકારનો વિચાર તમને રહેશે ત્યાં સુધી તમને પારમાર્થિક નુકસાન થવાની એ પરિસ્થિતિ છે, એનો અમને ખેદ છે. તમે કેમ લખ્યું એનો ખેદ નથી, પણ તમને એના જે નુકસાન શું છે એ અમારા ખ્યાલમાં છે, તમારા ખ્યાલમાં નથી આવતી એ વાત. શું કહીએ કે તમે તમારા આત્મહિતની વાત ઉપર ધ્યાન નહીં દઈ શકો એવી વાત જ્યાં સુધી બંને વચ્ચેના વ્યવહારમાં રાખશો ત્યાં સુધી પરમાર્થનો વિષય અપ્રધાન એટલે ગૌણ થઈ ગયો. એ મોટું નુકસાન. અને સ્વપ્ને પણ તે પ્રતિબંધમાં ન પ્રવર્તાય તેનો લક્ષ્ય શું કહે છે? સ્વપ્ને પણ એ વાતમાં નહીં રહેવું કહે છે. એ વાત જ નહીં, બીજી આત્મકલ્યાણની વાત કરો, આત્મહિતની ચર્ચા કરો, એ પ્રસંગ છે, બીજો પ્રસંગ નથી. આત્મકલ્યાણના પ્રસંગમાં સંયોગોની અનુકૂળતા અને પ્રતિકૂળતાની મુખ્યતા થઈ જાય તો ખરો જે આત્મકલ્યાણનો પ્રસંગ થયો છે એ માર્યો જાય. આમ થાય અથવા એમ લઈ શકાય કે આત્મકલ્યાણમાં તો આત્માનું અમૃત મળવાનું છે, એ અમૃતને પડતું મૂકીને કોઈ ઘેર ખાવા જાય તો શું થાય? કેટલું ઊંધું સૂજ્યું એમ, કેટલું વિપરીત સૂજ્યું એમ જોવા. કહે છે કે સ્વપ્ને પણ એવા પ્રતિબંધમાં જાણે અજાણે નહીં પણ સ્વપ્ને પણ ન વર્તાય એવી દ્રઢ ઈચ્છા એવો દ્રઢ પ્રકાર પરિણમનમાં હોય તેનો લક્ષ્ય તમે રાખજો એમ કહે છે. આ લક્ષ ખાસ રાખજો. કેવી સૂચના, કડક સૂચના કરી છે. એ વિષય જ નહીં આવવો જોઈએ. અમારી સાથે તમે તમારા આત્મકલ્યાણ માટે કાંઈ પણ વિચારો એ વાતનો અમને વાંધો નથી, પણ એને આત્મકલ્યાણની વિરુદ્ધ જાય એ પ્રકારની ચર્ચા અમારી સાથે તમારી હોય એ વાત તો સ્વપ્ને પણ થવી જોઈએ.
ફરીથી
હા હા, ભૂખા પેટે, ભરેલા પેટે, જેવા પેટે થાય એવા પેટે, વાત તો એક જ રાખે છે. એમાં એમ છે ગુરુભાઈ, આવું કામ જેટલું ભૂખા પેટે વધારે થાય છે એટલે ભેરા પેટે વધારે થતું નથી. હવે શું કરવું, કે ભેરા પેટે કરવું, ભૂખા પેટે કરવું? ભેરા પેટે શું થશે? હા, આપણે વાંધો નથી, રામ રામ નું કામ બધું છે. હવે આપણે વાંધો નથી, અત્યારે વાંધો નથી. આમ ભવિષ્યનું નજર દોડાવવા જેવું તો પાંચ પછી વર્ષ સુધી પણ વાંધો નથી, નહીં આવે એમ લાગે છે, વાંધો નહીં આવે. આ ભેરું પેટ થયું પછી શું થાય? એ હલવાઈ ગયો, એમાં ક્યાં નાખ્યું માથું? ભેખડમાં, ભેખડમાં માથું જાય પછી કાંટિયા ગમે એટલા પછાડે માથું નીકળે નહીં. ખબર છે ને, ગામડામાં નદીમાં નાવા પડે ને, નદીમાં રેતી હોય, અમુક અમુક મોટા ખેખડા પથરા હોય, જ્યારે પાણી આવે નદીમાં, ચોમાસામાં પૂર આવે ત્યારે નીચેની રીતે તણાઈ જાય. નીચેના ભાગમાં પુરાણ થઈ જાય, ઉપર પથ્થર હોય, નીચે પુરાણ બખોર જેવું થઈ જાય. છોકરાઓ નાની ઉંમરના, મોટી ઉંમરના કરતા આવતા હોય, નાવા પડે ત્યારે ઊંધા માથે ડાય મારી, ડૂબકી મારી નીચે જાય. નીચે જાય એમાં એને ખ્યાલ ના આવે તો હું આ બખોલમાં જઈ ગયું, માથું મારે નીકળવા માટે ત્યારે માથું હોઈ રહી ગયું હોય, પછી પગલું પગલું એટલા પછાડે પાણીમાં શું કરે, માથું નીકળે
નહીં.
એમાં ભેર્યા પેટે ભેખડમાં જાય. હા, મારે વાંધો નથી, એ વાંધો નથી કે ગયો ભેખડમાં. તેને એમ થયું, એને સંયોગની ઓત લીધી. આધાર કોનો લીધો? સંયોગનો આધાર લીધો. મારે સંયોગ હરખા છે, હવે મારે વાંધો તો કે હવે તારો આધારને અવલંબન ત્યાંથી છોડીને સ્વરૂપનું અવલંબન લેવું એ નહીં બને. કેમ કે એટલો જોરથી આધાર લઈ લીધો છે, પકડ એવી જોરથી આવે છે કે ત્યાંથી પછી છૂટી શકે નહીં. વિકલ્પો આવે ભેરા પેટના તો આવે જ ને, મને વાંધો નથી, વાંધો નથી, પડે નથી તો ચાલુ રહીએ. કેમ વિકલ્પો કે નિર્વિકલ્પ થઈ ગયા છે? વિકલ્પો તો આવવાના જ છે. હજી આથી સારા સમયો કરું, હજી હજી આથી અનુકૂળતા વધારું, હજી આનાથી અનુકૂળતા વધારું. નજર તો ત્યાં, લક્ષ તો ત્યાં રહેવાનું છે, દ્રષ્ટિ ત્યાં પડી છે. એટલે એને વિકલ્પો વધાર્યા નથી કે ખરાબ બગડ્યા નથી પરિણામ, એવું કાંઈ છે જ નહીં. પૂરા બગડેલા પરિણામ ભૂખા પેટો હોય તો કઈ વિચાર કરે કે આ ભૂખું પેટ છે, તો કઈક મારે આત્મકલ્યાણનો વિચાર કરી લેવો જોઈએ. ક્યાં વિચાર થાય? કેમ કે ધાર્યું નથી થતું. કઈ ભૂછો ન હતી. આમ સંસ્કૃતમાં શું કહેવાય છે, હજાર હાથ વાળો જેને સહાય કરે એને કોઈની મદદની જરૂર નથી, રામ રાખે તેને કોણ કાશે. અનંત સામર્થ્યનો ધણી છે આત્મા પોતે, એ ત્રણલોકના નાથનો આધાર ઓથ લે એને શું દુઃખ હોય? એને કોઈ સંજોગોમાં કોઈ દુઃખ નથી એમ. એટલે એમ કહ્યું કે સ્વપ્ને પણ તે પ્રતિબંધમાં ન પ્રવર્તાય તેનો લક્ષ રાખજો. અમે આ ભલામણ આપી છે તે ઉપર તમે યથાશક્તિ પૂર્ણ વિચાર કરી જે વાત લખી છે એ માર્મિક વાત લખી છે, સાધારણ વાત લખી નથી. તમારા ઉદય વખતે તમને કામમાં આવે એવી વાત લખી છે એમ કહે છે. તમે તમારી શક્તિ હોય એટલો પૂરી શક્તિથી એના ઉપર વિચાર કરજો, અને તે વૃત્તિનું મૂળ અંતરથી સર્વથા નિવૃત્ત કરી નાખજો. એનો વિચાર કરીને શું કરજો કે એ વૃત્તિનું મૂળ છે એને અંદરથી છોડી દેજો. આ અંતરથી સર્વથા નિવૃત્ત કરી નાખે છે. સર્વથા ફરીને આ વાત ઉઠવી જોઈએ નહીં. ખરા એ વૃત્તિનું મૂળ અંતરથી સર્વથા નિવૃત્ત કરી નાખશો, નહીં તો સમાગમનો લાભ પ્રાપ્ત થવો અસંભવિત છે. અમારા સમાગમનો કોઈ લાભ નથી, તમને નુકસાન થશે. લાભ તો નહીં થાય પણ નુકસાન થશે. જેમ કોઈ ચક્રવર્તી પાસે જાય, ચક્રવર્તી એમ કહે કે ભાઈ તારે કાંઈ મદદ હોય જરૂર હોય તો કહી દે, હું તો છ ખંડનો ધની છું, જે માગ્યું હું તને આપીશ. ત્યારે માગણ માગતા ન આવડે ત્યારે શું કરે? ભાઈ સાહેબ આ મારા જોડા ફાટી ગયા છે, એને સિવડાવવા માટે આઠ આના આપો તો ખરું. શું કે જોડા હંગામા છે અને આઠ આના જેવી છે મારે, હું તને માગતા આવડતું. એવી માગણી કરાય એમ નાની પાસે સંયોગોની અભિલાષા તો માગણી ન હોય. આત્મકલ્યાણનું ત્રણ લોકનું રાજ મળે એવું છે, ત્યાં તો પરમાણુની ભીખ માગે છો. તને માગતા પણ આવડતું એ વૃત્તિનું મૂળ અંતરથી સર્વથા નિવૃત્ત કરી નાખશો. એને તો આઠાના એમાં કે આ તો ધૂળ માગે છે એમ કહે છે, શું ચપટી ધૂળ આપો એના જેવી વાત છે. નહીં તો સમાગમનો લાભ પ્રાપ્ત થવો અસંભવિત છે. આ વાત શિથિલ વૃત્તિથી નહીં પણ ઉત્સાહ વૃત્તિથી માથે ચડાવવા જોઈએ છે. બોલો શું કેવું લખે છે? હે કરુણા અને માર્ગદર્શન કેટલી હદ સુધીનું, આ વાત ઉપર ધ્યાન દેજો. એમ નથી સાદા શબ્દો લખ્યા, આ વાતને સમજવામાં ગ્રહણ કરવામાં અંગીકાર કરવામાં વૃત્તિ શિથિલ નહીં રાખતા, પણ તમે માથે ચડાવજો ઉત્સાહથી, પરમ પ્રેમથી, બહુમાનથી આ વાતને તમે માથે ચડાવજો. એમ કે બહુ ઘણી કરુણા કરી સમજે તો ઘણી વાત છે. ઉપેક્ષા કરીને અથવા દુર્લક્ષ કરીને શ્રવણ કરવા નહીં, પૂરો લક્ષ આપીને કરતા કરતા ગુરુદેવ શ્રી એક કલાક પરિશ્રમ કરે છે ગળ ખેંચવાનો, પછી ઉપયોગ શું કરવા બીજે જવો જોઈએ? એટલો પરિશ્રમ પોતે કરે છે તો પછી એક કલાક સુધી તો પૂરા ધ્યાનથી વિષયને સાંભળવો, પૂરા લક્ષથી સાંભળવો, એ વખતે પણ ઉપયોગ બીજે જાય તો એનો અર્થ એમ છે કે એને શ્રીજીના વચનનું બહુમાન, એને બીજી ચીજનું બહુમાન છે એટલું એને પોતાના ગુરુના વચનનું બહુમાન. એ તો નિષ્ફળ છે. નિષ્ફળ પણ એક કલાકનો પરિશ્રમ કરે અને પોતે ધ્યાન ન દે ન દે તો પછી એનો તો કાંઈ અર્થ રહેતો નથી. ગુણ થવાનો કોઈ અવકાશ નથી, લાભ થવાનો કોઈ અવકાશ નથી, સંભવ નથી. ભગવાનની પાસે માગ્યું એના જેવું છું, ભગવાનની પાસે ધૂળ માગ્યું એના જેવું. ઘણા તો મોટા ધંધા કરતા હોય, વેપાર ધંધા મોટા હોય, માથા ખરાબ થઈ ગયા હોય, માંડ માંડ વખત લઈને સંગ આવ્યા હોય, પછી તે થાય પણ બે ત્રણ દી તો હજી માથું તમારું ઠેકાણે પડતું નથી. આંબું સાંધાને હાંડ્યું ન હાંડ્યું છે, બે ત્રણ દી સુધી તો કાંઈ કાંઈ ઠેકાણે આવતા નથી. પરિણામ છે પછી કાંઈ કાંઈ એમ લાગે હવે નિવૃત્તિ ક્ષેત્રમાં આવ્યા છે, એ કાંઈ વિસ્તારો કાંઈ વધારે સાંભળ્યું, પછી બે ત્રણ દી સુધી કંઈ ખબર જ પડતી. કેમ કે એવું ભરી ભરાઈ ગયેલું હોય બધું, એનો રસ ની પરિણતિ સુધી ન હોય ત્યાં સુધી આ નવો રસ પ્રવેશ પામે એનો સ્પર્શ પણ ન થાય. બે કામ એનું આવું, ધંધા નું કામ મુંબઈ આવીને કરી લેવું ને સત્સંગ કરી લેવો, બે કામ ન કરવું. મુંબઈ વાળા તમે અહીંયા આવો ને અમારે બહુ ફાયદો, અમારી ઓફિસ પણ હતવાય અને આપણા પ્રવચન પણ અમારે સંભળાય. એ રીતે કોઈ ઠેકાણે તારું પડે એવું નથી. એક કામ બતાવ્યું હતું કે આપણો સત્સંગ મને થશે ને થોડું કામ આપણો રેવાશંકર ભાઈને મળવું છે તો આવતા જ નહીં. એ વૃત્તિ આવેલી ને તમે ભાગભાઈ જેવા ઉત્કૃષ્ટ કોપીના આટલી ટ્રીટમેન્ટ આપી છે. આ જોઈએ તારે 10 કામ ભેગા કરવા છે, આ કરવું છે, ઉર્લું કરવું છે ને પેલું કરવું, કોઈ દિવસ એની ઠેકાણે પડે નહીં. પછી મગનલાલજીનું લખ્યું છે કે મગનલાલે માર્ગાનુસારથી તીવ્ર પરિણામ દશા વિશેના પ્રશ્નોનો ઉત્તર લખ્યો હતો, તે ઉત્તર વાંચ્યો છે. તે ઉત્તર સત્યના પ્રમાણમાં છે પણ સદબુદ્ધિથી, સત્યના પ્રમાણમાં એટલે શક્તિ બહુ ઓછી છે સમજવાની, તો પોતાની શક્તિના પ્રમાણમાં લખ્યું છે. અલ્પ શક્તિ હેતુ સારો છે, સદબુદ્ધિથી લીધો છે એટલે ઉત્તર લખવામાં હેતુ એવું ઊંડાણ છે, ગાળ ઓછો છે પણ હેતુ સારો છે. એ બધી વાત મણીલાલે લખ્યું કે ગોસળિયાને આત્મસિદ્ધિ ગ્રંથ ઘેર ન આપતા ઘણું ખોટું લાગ્યું વગેરે લખ્યું, તે લખવાનું કારણ નહોતું. અમે એ ગ્રંથ માટે કાંઈ રાગ દ્રષ્ટિ કે મોહ દ્રષ્ટિ પર જે ડુંગરને અથવા બીજાને આપવામાં પ્રતિબંધ કરીએ છીએ એમ હોવા યોગ્ય નથી. તે ગ્રંથનો હાલ બીજો ઉતારો કરવા પ્રવૃત્તિ ન કરવી. ગ્રંથનો રાગ રાખીને તમે ન આપો એમ નહીં, અમે એમ કહીએ કે એને વાંચવા આપો એટલે વાંચવા આપવાનો, પછી પકડી રાખવાની વાત.